Namo Arihantanam Namo Siddhanam Namo Ayyanam Namo Uvajayanam Namo Loe Savatahunam Mangalam Bhagavan Viro Mangalam Gautamogani Mangalam Kundakundaryo Jaina Dharmostu Mangalam.
જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળા એમાં આપણે દસમો અધિકાર મોક્ષ માર્ગ અધિકાર એની ચર્ચા ચાલે છે. એમાં પણ આપણે પાંચ જીવના અસાધારણ ભાવોની ચર્ચા ચાલુ છે. આપણે લાસ્ટ ક્લાસમાં જે પાંચ ભાવ છે એના ભેદ પ્રભેદ જોવાના શરૂ કર્યા હતા. આજે એમાં જ આપણે આગળ વધશે. જો સૌથી પહેલા પાંચ ભાવ શું છે કે જીવના જે ભાવો થાય છે એ વિશેષ ભાવોને કર્મની શું અવસ્થા છે એના નિમિત્ત નૈમિત્તિક સંબંધથી એને પાંચ ભાગમાં વિભાજિત કરવા, જીવના ભાવોને પાંચ ભાગમાં વિભાજિત કરવા, એને પાંચ અસાધારણ ભાવ કહેવામાં આવે છે. બરાબર. તો કર્મની જ્યારે ઉપશમરૂપ અવસ્થા છે ત્યારે જીવના ઔપશમિક ભાવ કહેવાય છે. કર્મની ક્ષયરૂપ અવસ્થા છે તો જીવના ક્ષાયિક ભાવ. કર્મની ક્ષયોક્ષમ રૂપ અવસ્થા છે તો જીવના ક્ષાયોક્ષમિક ભાવ કહેવાય. કર્મનો ઉદય છે તો ઔદયિક ભાવ. અને કર્મની ગમે તે અવસ્થા હોય અને તો પણ જે જીવના ભાવ એવા ને એવા રહે એને પારિણામિક ભાવ કહેવાય. આ પરિભાષાઓ આપણે તો અનેક વાર જોઈ. બરાબર. જો હવે આપણે લાસ્ટ ક્લાસમાં જે ઔપશમિક ભાવ, ક્ષાયિક ભાવ એના ભેદ પ્રભેદ આપણે જોયા હતા. હવે આજે આપણે ક્ષાયોક્ષમિક ભાવના પણ થોડા જોયા હતા એને આગળ વધારશું. જો સૌથી પહેલા કર્મનો ઉપશમ કયા કયા કર્મોમાં થાય છે? કયા કયા કર્મોમાં થાય છે? બોલો બોલો. કર્મનો ઉપશમ કયા કયા કર્મોમાં થાય છે? કર્મનો ઉપશમ ફક્ત મોહનીય કર્મમાં જ થાય છે. જો ઔપશમિક ને ક્ષાયક્ષમિક જીવના ભાવો છે અને અહીંયા કર્મની ઉપશમ ક્ષય એ કર્મની અવસ્થા, આ બે શબ્દમાં ફરક ખ્યાલ રાખજો. ત્યારે પણ ઉપશમ કહેવાય તો કર્મની વાત છે અને ઔપશમિક કહેવાય તો જીવના ભાવોની વાત છે. ક્ષયોક્ષમ કહેવાય તો એ કર્મની વાત છે અને ક્ષાયોપશમિક એમ કહેવાય તો જીવના ભાવોની વાત. ખ્યાલ આવે ને? ક્ષય ક્ષાયિક, ઉદય ઔદયિક, જેવી રીતના આપણે વર્બ અને નાઉન કહીએ કે નહીં, એટલે એક એક છે એક ક્રિયાવાચક છે અને એક નામવાચક શબ્દ છે, તો એમાં બેમાં ફરક પડે ને. એવી રીતના અહીંયા પણ જે પણ ઉપશમ ક્ષય ક્ષયોક્ષમ આદિ છે એ કર્મની અવસ્થા છે અને ઔપશમિક ક્ષાયિક એ બધા જીવના ભાવોનું વર્ણન છે. બરાબર. તો આપણે પ્રશ્ન શું હતો કે કર્મમાં આઠ કર્મ છે ને, જ્ઞાતિ કર્મ ચાર, અજ્ઞાતિ ચાર, એમાંથી કયા કર્મનો ઉપશમ થાય છે? તો ફક્ત મોહનીય કર્મનો જ ઉપશમ થાય છે. બાકીના સાત કર્મનો ક્યારે ઉપશમ થતો નથી. જો સમજો, આયુ કર્મ છે એ આયુ કર્મનો ઉદય ચાલુ છે. મનુષ્ય અત્યારના મનુષ્ય આયુનો ઉદય આપણો ચાલુ છે તો મનુષ્ય ભાવ ચાલુ છે. હવે સમજો, મનુષ્ય આયુનો ઉદય ઉપશમિત થઈ ગયો તો શું થાય? શું થાય? બોલો. બીજી ત્રણ આયુ તો ચાલતી નથી અત્યારમાં, અને મનુષ્ય આયુ પણ ન હોય તો જીવ સિદ્ધ થઈ જાય. ખ્યાલ આવ્યો કે નહીં? પ્રોબ્લેમ સમજાય છે કે નહીં? હવે ઉપશમ, કોઈ પણ કર્મનો ઉપશમ ફક્ત અંતર્મુહૂર્ત માટે જ રહે. હવે અંતર્મુહૂર્ત માટે જીવ સિદ્ધ ભગવાન થઈ જાય પછી પાછો સંસારમાં આવે એવું બને? તો એટલે આયુ કર્મમાં ક્યારે ઉપશમ થતો નથી. સેમ વસ્તુ બાકીના અઘાતિ કર્મમાં પણ લગાવી દેજો. વેદનીય, આયુ, નામ, ગોત્ર. સમજો, ગોત્ર કર્મનો ઉપશમ થઈ જાય તો હવે જીવ ઉચ્ચ ગોત્ર પણ નથી, નીચ ગોત્ર પણ નથી, તો જીવ સિદ્ધ. એને અવલોહ, જે ચાર પ્રતિજીવી ગુણો હતા ને, એ બધા ગુણો પ્રગટ થઈ જાય અંતર્મુહૂર્ત માટે અને પછી પાછા વયા જાય, તો એવું ક્યારેય બને નહીં. એટલે અઘાતી કર્મમાં તો ક્યારે ઉપશમ થતો જ નથી, અઘાતી કર્મમાં ક્ષયોક્ષમ પણ નથી, એની વાત પછી. હવે ઘાતી કર્મમાં પણ જે ઉપશમ છે, સમજો ઘાતી કર્મમાં જ્ઞાનાવરણી કર્મનો ઉપશમ થઈ જાય તો શું થાય? જ્ઞાનાવરણી કર્મનો ઉદય ચાલુ છે તો જીવને કેવળ જ્ઞાન નથી અને જ્ઞાનનો ઘાત થાય છે. જ્ઞાનાવરણી કર્મ જીવના જ્ઞાનને ઘાતે છે ને, નિમિત્ત લઈને થઈ ગઈ. હવે એનો ઉપશમ થઈ ગયો તો જ્ઞાનાવરણી કર્મનો ઉદય નથી, જીવને કેવળ જ્ઞાન થઈ જાય. ખ્યાલ આવે છે કે નહીં? એટલે ત્યારે પણ જ્ઞાનાવરણી, દર્શનાવરણી, અંતરાય અને બાકીના ચાર અઘાતી કર્મ, એમાં ઉપશમ થતો નથી. ઉપશમ તેમાં થાય છે મોહનીય કર્મમાં. તો મોહનીયમાં દર્શન મોહનીયનો ઉપશમ થાય તો અહીંયા ઔપશમિક સમ્યક્ત્વ પ્રગટ થાય છે, અને ચારિત્ર મોહનીયનો ઉપશમ થાય તો અહીંયા ઉપશમ શ્રેણીમાં જઈને ઔપશમિક ચારિત્ર પ્રગટ થાય છે. બરાબર? આ મોહ ઔપશમિક ભાવના બે ભેદ. કયા બે ભેદ છે? ઔપશમિક સમ્યક્ત્વ અને ઔપશમિક ચારિત્ર. ઔપશમિક સમ્યક્ત્વ અને ઔપશમિક ચારિત્ર. બરાબર? ચાલો આ ઔપશમિક ભાવ. સેકન્ડ આપણે જોયું કયો? શાયિક ભાવ. જો 182 ક્વેશ્ચન દેખાય ને. અચ્છા, હવે 183 કહો. ઓકે, સેકન્ડ છે શાયિક ભાવ. શાયિક ભાવ એટલે કર્મનો ક્ષય થઈ જાય ત્યારે જીવના જે ભાવ હોય તેને ક્ષાયિક ભાવ કહેવામાં આવે છે. બરાબર? કર્મના ઉદયને અને જીવના ભાવને નિમિત્ત નૈમિત્તિક છંદ છે. જો ભાઈ તમને કદાચ તમે નવા આવ્યા છો ને, આપણે કહીએ ને કે કર્મનો ઉદય ચાલે છે, તો કર્મના ઉદયને શું થાય? કર્મના ઉદયને અને જીવના ભાવને વન ઓન વન કોરિલેશન છે. આપણે ઇંગ્લિશમાં થોડું સિમ્પ્લિફાય કરીએ, વન ઓન વન કોરિલેશન એટલે કે કર્મ જીવના ભાવને કરાવે છે કે જીવ કર્મના ભાવને કરાવે છે એમ નહીં, બેવ ઇન્ડિપેન્ડન્ટલી થાય છે. પણ તો પણ જેવી રીતના સૂર્ય ઉગે અને અહીંયા કમળ ખીલે, તો સૂર્યએ કમળને ખીલાવ્યું એમ નથી, કમળે સૂર્યને ઉગાડ્યો એમ પણ નથી, પણ બે વસ્તુ સાયમલ્ટેનિયસલી થાય છે. એવી જ રીતે અહીંયા કર્મનો ઉદય આવવો અને અહીંયા જીવના ભાવ થવા, બે સાયમલ્ટેનિયસલી અને ઇન્ડિપેન્ડન્ટલી થાય છે. પણ તો એક્ઝેક્ટ જેવું આવો એવું જ આ હોય છે, એવો સંબંધ છે. ખ્યાલ આવ્યો કે? તો હવે જ્યારે કર્મનો ક્ષય થઈ જાય ત્યારે જીવના જે પણ જાતના ભાવ હોય એને ક્ષાયિક ભાવ કહેવામાં આવે છે. તો કર્મ કેટલા પ્રકારના છે? 8 પ્રકારના છે કે? 4 ઘાતી કર્મ અને 4 અઘાતી કર્મ. હવે જે 4 અઘાતી કર્મ છે એનો ઉદય થતા એનું ફળ મેજરલી બહારના સંયોગોમાં મળે છે. જીવના ભાવોમાં અઘાતી કર્મનું ફળ મળતું નથી. ખ્યાલ આવે? એટલે જો જીવના ભાવોમાં એનું ફળ નથી તો ક્ષય થતા એમાં જેલા પ્રતિજીવી ગુણો પ્રગટ થાય છે અને મામૂલી છે, એના કરતા ઓલા જે અનુજીવી ગુણોનું મહત્વ ઘણું વધારે છે. એટલે અહીંયા શાયિક ભાવને એને કીધા નથી, એના ભેદ. બાકી એના ભેદ ગણવા તો ગણી શકાય, એમાં પણ આમાં જે ભેદ કીધા છે તો મુખ્ય મુખ્ય ભેદ છે. બાકી એના ડિટેલમાં તમે જાઓ તો ઘણા એડિશનલ ભેદ પણ કહી શકાય. ચાલે? અહીંયા એ પ્રતિજીવી ગુણોના ક્ષયરૂપ શાયિક ભાવના ભેદ કીધા નથી. તો હવે 4 ઘાતી કર્મો બચ્યા. 4 ઘાતી કર્મની સામે 9 ક્ષાયિક ભાવ કીધા. જો મોહનીયની સામે 2 અને આપણે ક્ષાયિક સમ્યક્ત્વ અને ક્ષાયિક ચાર. બરાબર? જ્ઞાનાવરણીયની સામે ક્ષાયિક જ્ઞાન, દર્શનાવરણીયની સામે ક્ષાયિક દર્શન, 4 થઈ ગયા. અને વીર્યની સામે જે અંતરાય કર્મ છે એની સામે વીર્યના 5 પર્યાય, દાન લાભ ભોગ ઉદ્ભોગ વીર્ય, તેના ક્ષાયિક દાન, ક્ષાયિક લાભ, ક્ષાયિક ભોગ, ક્ષાયિક ઉદ્ભોગ અને ક્ષાયિક વીર્ય. બરાબર? એટલે 4 ઓલા અને 5 આ, એમ કરીને ક્ષાયિક ભાવના કેટલા ભેદ? 9 ભેદ. 9 ક્ષાયિક લબ્ધિઓ કહેવામાં આવે છે ને, અરિહંત ભગવાનને 9 ક્ષાયિક લબ્ધિ પ્રગટ થાય છે. ક્ષાયિક દાન, સોરી, ક્ષાયિક જ્ઞાન, ક્ષાયિક દર્શન, ક્ષાયિક સમ્યક્ત્વ, ક્ષાયિક ચારિત્ર, ક્ષાયિક દાન, લાભ, ભોગ, ઉદ્ભોગ, વીર્ય. બરાબર? ચાલો હવે આજે આપણે આગળ વધીએ. चायोग शमिक भावना भेद प्रभेद जोवा जो अहियां चायोग शमिक भावना कितना भेद प्रभेद छे तो चायोग शमिक भावना 18 भेद छे। हवे 18 भेद केवी रीतना आव्या एने आपणे थोड़ू अहियां बोर्ड उपर आजे जोईशुं। ક્ષાયોક્ષમિક ભાવ શું છે જો યાદ હોય તો થોડુંક કોમ્પ્લિકેટેડ છે પણ કર્મમાં ત્રણ કન્ડિશન મીટ થવી જોઈએ। ત્રણ કન્ડિશન છે વર્તમાનકાલી સર્વગાતિક સ્પર્ધકોનો ઉદયાભાવી ક્ષય એટલે કે ઉદય ન થવો। વર્તમાનકાળમાં જો સર્વગાતિક સ્પર્ધક ઉદયમાં આવી જાય તો એને સામે જીવના મોહનો પૂરેપૂરો ઘાત થઈ જાય તો એવું તો નથી થતું બરાબર। વર્તમાન કાળમાં દેશ જાતિ કર્મમાં ઉદય બરાબર અને થર્ડ ભવિષ્ય કાળમાં રહેલા સર્વજાતિ સ્પર્ધકનો સદ અવસ્થાન રૂપ ઉપશમ બરાબર। જો આપણે બે ત્રણ ક્લાસમાં ખાલી વર્તની જોયું છે ને આ નિષ્ઠેકોની રચના ને બધું તમારે બુકમાં જોયું ને તો આપણા શાસ્ત્રોમાં ગોમંતકાર આદિ શાસ્ત્રોમાં બધું ઘણું ડિટેલમાં આપ્યું છે તમે ત્યાંથી જોયું સમજો આ આપણી નીચે એક રચના છે નીચે એટલે શું છે કે એક સમયમાં એક સાથે જે પણ કર્મ ઉદયમાં આવવાના છે એ બધાને એક લાઈનમાં ઓર્ગેનાઇઝ કરી દીધું। કર્મ તો આખા અસંખ્યાત પ્રદેશથી ઉદયમાં આવે છે ને અહીંયા પગના પ્રદેશમાંથી બી ઉદયમાં આવે છે માતાના પ્રદેશમાંથી પણ આવે છે એટલે ધીસ ઇઝ ઓનલી રિપ્રેઝેન્ટેટિવ લાઈન એક્ચ્યુઅલીમાં આવું કે એક એક લાઈનમાં ઓર્ગેનાઇઝ નથી હોતા ખ્યાલ આવે છે પણ સમજો આ વર્તમાન સમય છે ધીસ ઇઝ પ્રેઝન્ટ ટાઈમ અને ધીસ ઇઝ પ્રેઝન્ટ પ્લસ વન સમય ઇન ફ્યુચર ખ્યાલ આવે એક સમય પછી આ બે સમય ત્રણ સમય ચાર પાંચ એમ સમજો છ એક વર્ષ બે વર્ષ એટલે બે વર્ષ પછી ઉદયમાં આવનાર કર્મ એ આ લાઈનમાં ઓર્ગેનાઇઝ છે ખ્યાલ આવ્યો ને બધાને કહે છે ને તો વર્તમાન કાળમાં જે પણ બધા કર્મ કર્મના આઠ પ્રકાર છે ને આપણે જાતિ અગાતિ બધા મળીને તો આઠે કર્મ દર સમયમાં ઉદયમાં આવે છે બરાબર તો એ આઠે કર્મને એક સાથે એક લાઈનમાં આપણે ઓર્ગેનાઇઝ કરે છે। હવે એમાંથી કોઈ પણ એક કર્મ આપણે લઈએ સમજો જ્ઞાનાવરણ કર્મ આપણે લઈએ બીજા પણ ઉદયમાં આવે છે પણ જ્ઞાનાવરણ કર્મ આપણે લઈએ તો જ્ઞાનાવરણ કર્મમાં પણ જો બ્યુટી કેવી છે નિગોજનો જીવ હોય એને કેટલું ઓછું જ્ઞાન છે તો સામે કર્મ કેટલા તીવ્ર હશે ખ્યાલ આવે ને અને સમજો ગણપત ભગવાન છે તો એમને કેટલું બધું જ્ઞાન પીવેલું છે જે આપણે કહીએ ને કે ભલે મતિશું જ્ઞાન જ છે પણ એમને કેટલું કિલેલું છે ગણધર્વમાં તો સામે કર્મ મંદ હશે કે ખ્યાલ આવે કે તો એ નિગોધના જે તીવ્ર જ્ઞાનાવરણ કર્મથી લઈને ગણધર્વ ભગવાન જેવા મંદ જ્ઞાનાવરણ કર્મ સુધીના બધા જ રેન્જ એના જ્ઞાનાવરણ કર્મ આ વર્તમાન સમયમાં પડેલા છે વર્તમાન એટલે દરેક સમયમાં એટલી આખી રેન્જ પડેલી છે। હવે આપણું મનુષ્યનું અત્યારના જેટલું પણ જ્ઞાન છે ઓલા મંદ જ્ઞાન અને તીવ્ર જ્ઞાનની વચ્ચે ક્યાંક છે ને આપણે તો બાકીના બધા કર્મ ઉદયમાં નહીં આવી શકે કેમ કે જેવું આપણી જ્ઞાનની શક્તિ છે સામે એવો જ કર્મ હોવો જોઈએ તો વન ઓન વન રિલેશન થાય કે નહીં ખ્યાલમાં આવ્યું। હવે કર્મ બધા જ છે પણ ઉદયમાં કોઈ એક કર્મ આવશે તો બાકીનાનું શું થાય બાકીનાનું શું થાય કે બાકીના બધા ઓલાના ફોર્મમાં કન્વર્ટ થઈને ઉદયમાં આવે છે ખ્યાલ આવે। સમજો એક બીજું રિપ્રેઝન્ટેશન લઈએ કે સમજો આ નિગોજનો તીવ્ર જ્ઞાનાવરણ કર્મનો અનુભવ વાળા કર્મ છે બરાબર અને સમજો ગંધર્વ ભગવાનના મન જ્ઞાનાવરણ કર્મના અનુભવ વાળા કર્મ છે
અને સમજો આપણે જે અહીંયા છે આપણે વચ્ચે આપણું જ્ઞાન વચ્ચે છે એટલે સમજો કે આપણે કર્મની શક્તિ પણ વધવા હશે. ઉદયમાં આ કર્મ આવશે ત્યારે આનું આમાં કન્વર્ટ થયું, આનું પણ આમાં કન્વર્ટ થયું. ખ્યાલ આવે ને? વર્તમાન સમયમાં આ જ આપણું કન્વર્ઝન થાય છે. ભવિષ્યમાં જે આખી રેન્જ પડેલી છે પણ વર્તમાન સમયમાં કર્મમાં આવું સંક્રમણ અથવા તો આવું કન્વર્ઝન થાય છે. ખ્યાલ આવ્યો ને? તો હવે ક્ષયોક્ષમનો શું મતલબ? કે વર્તમાન સમયમાં જે સર્વઘાતી એટલે એકદમ તીવ્ર કર્મ છે એનું પોતા રૂપે ઉદય ન થવો, એટલે આનો જ ઉદય ન આવી જવો, પણ એ કન્વર્ટ થઈને દેશ જ્ઞાનીમાં કન્વર્ટ થવા. ખ્યાલ આવે? વર્તમાન સમયના સર્વઘાતી પદ્ધતિઓ દેશ જ્ઞાનીમાં કન્વર્ટ થઈને ઉદયમાં આવે છે અને ભવિષ્યના સડનલી જે આપણે ઉદીર્ણા થાય ને, ઉદીર્ણા એટલે શું કે અહીંયાથી કર્મ જમ્પ મારી નહીં આવી જાય અને પછી ઉદયમાં આવે. તો ભવિષ્યકાળના સર્વજાતિક સ્પર્ધકો એવી રીતના જમ્પ કરીને વર્તમાનમાં ન આવી જાય એને સદ અવસ્થા રૂપ ઉપક્રમ કહેવામાં આવે છે. બરાબર? તો આપણે ત્રણ કન્ડિશન જોઈ. વર્તમાન કાળમાં સર્વજાતિક સ્પર્ધકનો ઉદય નથી આવતો એટલે એને કહેવાય ઉદયાભાવી ક્ષય. વર્તમાન કાળના દેશ જાતિ સ્પર્ધકોનો ઉદય આવે છે અને ભવિષ્યના સર્વજાતિ સ્પર્ધકો જેમ છે તેમ સદ અવસ્થાનરૂપ ઉપશમિત કરેલા છે અને કર્મનો ક્ષયોક્ષમ ભાવ છે એને કર્મનો ક્ષયોક્ષમ કહેવામાં આવે છે. એ જ સમયે જીવના જેવા ભાવ છે ત્યારે મારી જે જ્ઞાનની પર્યાય છે ને જીવના ભાવ છે મારી જે જ્ઞાનની તાકાત એને ક્ષયોક્ષમિક ભાવ કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો બધાને? ચાલો ક્ષયોક્ષમિક ભાવના ભેદ પ્રભેદ કેટલા? તો 18 ભેદ કીધા છે. 18 કેવી રીતના લેવા જોઈએ સમજો. જો જ્ઞાતિકર્મના કેટલા ભેદ? કે 4 ભેદ. બરાબર? જ્ઞાનાવરણ અથવા જ્ઞાનાવરણીય બને શકે. ચાલ પછી દર્શનાવરણ, મોહનીય અને અંતરાય. જ્ઞાનાવરણની એટલે જ્ઞાનની કેટલી પર્યાય? જીવના જ્ઞાનની 8 પર્યાય. બરાબર? તો 8 પર્યાય. હવે જ્ઞાનાવરણ કર્મ આમ કે 5 ભેદ જ કીધા છે પણ એ 8 પર્યાય તરીકે આપણે લખીએ છીએ. તો સમજો કે આ 3 જ્ઞાનની કુજ્ઞાનની પર્યાય. તો કુમતી, કુશ્રુત અને કુઅવધી. સામે સુમતી, સુમતી ગયો અથવા ખાલી મતી ગયો તો પણ ચાલે. બરાબર? સુશ્રુત, સુઅવધી, મનો પર્યાય અને કેવ. આમના 8 પર્યાયમાંથી આજે કેવળ જ્ઞાન, કેવળ જ્ઞાનાવરણ કર્મ છે એ કેવળ જ્ઞાનાવરણ કર્મમાં ક્ષયોક્ષમ થતો નથી. કેમ કે એમાં ફક્ત સર્વજ્ઞાતિ જ છે કર્મ. એટલે કે કેવળ જ્ઞાનમાં ક્યારે પાર્શ્વલી પ્રગટ છે અને પાર્શ્વલી પ્રગટ નથી એવું ક્યારે ન બને. કાં તો કેવળ જ્ઞાન છે કાં તો કેવળ જ્ઞાન નથી. બરાબર? એટલે એમાં કેવળ જ્ઞાનાવરણ કર્મનો કાં તો ઉદય છે કાં તો તીજો ક્ષય છે. ખ્યાલ આવ્યો કે કેવળ જ્ઞાનાવરણ કર્મનો કાં તો ઉદય છે કાં તો એનો નાશ થઈ જાય. એટલે સામે જીવને કાં તો કેવળ જ્ઞાન નથી કાં તો કેવળ જ્ઞાન છે. પણ બાકીના સાત આ જે પર્યાય છે એમાં ક્ષયોક્ષમ થાય છે. બાકીની સાત એમાં ક્ષયોક્ષમ ભાવ છે. કેમ કે જો ક્ષયોક્ષમ ભાવ એટલે શું? આપણે એમ જોયું હમણાં કે સર્વગાતી સ્પર્ધકનો ઉદય નથી, દેશ જાતિનો ઉદય છે. દેહ જાતિનો ઉદય જો તીવ્ર હોય તો જ્ઞાન ઓછું થઈ જાય, જ્ઞાનની પ્રગટતા ઓછી જાય. તો સમજો નિકોષના જેવી જ્ઞાન છે. અને દેહ જાતિ કર્મની તીવ્રતા ઓછી હોય તો જ્ઞાનની તાકાત વધારે થાય. તો ગણતર ભગવાન જે જ્ઞાન છે એટલે જ્ઞાનમાં જે વેરિએશન જોવામાં આવે છે, જે ઓછું વધારે જ્ઞાન જોવામાં આવે છે, એ ઓછા વધારે પણ ફક્ત ક્ષાયોક્ષમિક ભાવમાં જ હોય છે. ખ્યાલ આવે ને કે કોઈ પણ જીવના ગુણની પ્રગટતા જયારે ઓછી વધારે થતી હોય, જે રીતના પંખાનું રેગ્યુલેટર હોય આપણે કરાવીએ તો પંખાની સ્પીડ ઓછી વધારે થાય છે ને, તો જેવો જેવો બધું રેઝિસ્ટન્સ આપણે નાખીએ ઓલા રેગ્યુલેટરથી એટલો એટલો પંખાની સ્પીડ પ્રમાણે ફરે. એવી જ રીતે અહીંયા જો મતિશ્રુત જ્ઞાનમાં ઓછું વધારે થાય છે કે થાય છે ને, કેમ કે નિગોષના જ્ઞાનથી લઈને ગંધર્વ ભગવાનના જ્ઞાન જેટલું ઓછું વધારે જ્ઞાન જોવામાં આવે છે ને, પછી અવધિ જ્ઞાનમાં પણ ઓછું વધારે છે કે નહીં છે ને. અવધિ જ્ઞાનમાં ત્રણ પ્રકાર છે ને, દેહ અવધિ, પરમાવધિ અને સર્વાવધિ. તો ઓછું વધારે અવધિ જ્ઞાન છે કે નહીં? મનપર્યાય જ્ઞાનમાં ઓછું વધારે છે કે નહીં? એમાં પણ છે કે એમાં બે પ્રકાર છે, ઋજુમતી મનપર્યાય જ્ઞાન અને વિપુલમતી મનપર્યાય જ્ઞાન. કેવળ જ્ઞાનમાં ઓછું વધારે છે કે નહીં? કેવળ જ્ઞાનમાં કોઈ ઓછું વધારે નથી, કાં તો કેવળ જ્ઞાન છે કાં તો નથી. અને જેટલાને કેવળ જ્ઞાન છે બધા સમાન છે. તો જ્યાં જ્યાં ઓછું વધારે છે ત્યાં ત્યાં ક્ષાયોક્ષમિક ભાવ છે. બરાબર, આપણે મગજમાં ફિટ કરી દેજો, કેમ કે દિસ ઇઝ વેરી ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ એન્ડ કોરિલેટ. આ ખ્યાલમાં આવ્યો? એટલે જ્ઞાનની તાત્પર્ય હવે આપણે દર્શનમાં જોઈએ. જે દર્શનાવરણ કર્મમાં જોઈએ છે તો નવ જાતના કર્મ છે ને, ચક્ષુ, અચક્ષુ, ચક્ષુ દર્શનાવરણ, અચક્ષુ દર્શનાવરણ, અવધિ દર્શનાવરણ, કેવળ દર્શનાવરણ, સાથે નિદ્રાની પાંચ. તો નિદ્રા, 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 પ્રજ્ઞા, 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 ત્યાં જોઈએ. એમ કરીને નવ પ્રકારના દર્શનાવરણ કર્મ છે. ફરીથી આપણે જ્ઞાનની પર્યાય જેવી રીતના લીધી એવી રીતના એને દર્શનની પર્યાય તરીકે લઈએ. દર્શનની પર્યાય કેવી થશે? તો પછી ચાર પ્રકારની પર્યાય થશે ને, ચક્ષુ, ચક્ષુ, અચક્ષુ, અવધિ અને કેવળ. ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન અને કેવળ દર્શન. બરાબર, હવે સિમિલર ડિસ્કશન એન્ડ જ્ઞાન. કેવળ દર્શનમાં ઓછું વધારે થઈ શકે? ક્યારે ન થાય, કેમ કે એકવાર કેવળ દર્શન પ્રગટ થયું એટલે થયું, અને ત્યાં સુધી નથી તો નથી. બરાબર ને? એટલે દિસ ઇઝ ઓલસો લાઈક અ સ્વિચ, ઓન એન્ડ ઓફ સ્વિચ જેવું છે. અચ્છા, અવધિ જ્ઞાન ઓછું વધારે થાય છે, એ રીતના અવધિ દર્શનમાં ઓછું વધારે થઈ શકે. એટલે એક સેમ ફોર ચક્ષુ ને અચક્ષુ, આ જોવાની શક્તિ છે આ કે નહીં, તો એ ઓછી વધારે થાય છે કે હવે જોવું તો જ્ઞાન દર્શન કેવો આવી જાય એમાં, પણ એક સાધારણ પ્રતિભાવ થયો એમાં પણ ક્ષયોક્ષમ છે. સિમિલરલી સાંભળવાની શક્તિ, સૂંઘવાની શક્તિ કેટલી ઓછી વધારે. તો દર્શન ગુણની ત્રણ પર્યાય, ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન, આ ત્રણમાં પણ ક્ષયોક્ષમ ભાવ જોવામાં આવે છે. ખ્યાલ આવ્યો? તો આ સાત, અહીંયા ત્રણ. હવે મોહનીયમાં, મોહનીયમાં સિમ્પલ કર્યું, ધ્યેય રાખ્યા, એક બાજુ શ્રદ્ધા અને એક બાજુ ચારિત્ર. આના બી ફર્ધર ભેદ પ્રભેદ કરવા હોય તો તમે કરી શકો છો. ખ્યાલ આવે ને? તો પછી ક્ષાયોક્ષમિક ભાવ વધારે અંદર ડિટેલમાં પણ જવાય, પણ અત્યારના હાઈ લેવલ પર રાખ્યું. બરાબર, હવે તો ચારિત્રમાં બે દેશ કીધા, દેશ ચારિત્ર અને સંયમા સંયમ. જો જેવી રીતના કોઈ જીવને સમ્યક દર્શન પ્રગટ થાય તો સમ્યક શ્રદ્ધા કરીએ, સમ્યક દર્શન એટલે સમ્યક શ્રદ્ધા. તો સમ્યક દર્શન સૌથી પહેલા ઔક્ષમિક સમ્યક્ત્વ થાય. એ કર્મને નિત્યાત્વ કર્મને દબાવ્યા. આપણે લાસ્ટ ક્લાસમાં જોયું તમને ખ્યાલ હોય તો કે નિત્યાત્વ કર્મની જે રેન્જ છે, જો સમજો નિત્યાત્વ કર્મની જે રેન્જ છે અનુભાવ શક્તિ અનુભાવ આપતા આપણે એના દેશ પ્રભેદમાં પણ દેશ સંયમ જ લખ્યું છે. દેશ સંયમ એટલે જ આપણે આપણે પાંચમા ગુણસ્થાનની વાત કરીએ. લાસ્ટ ક્લાસમાં આપણે જોયું હતું કે નિત્યાત્વ કર્મની જે અનુભાવ શક્તિ છે, તો સૌથી સંયમ અચ્છા હા બરાબર યસ. તો અહીંયા ખાલી ચારિત્ર લીધું છે. જો આપણે વાત કરતા હોય નિત્યાત્વની, નિત્યાત્વ કર્મમાં આ છે સર્વગાથી ખાલી વર્તમાનમાં. ઉપશમ તો ઉપશમ ભાવમાં ગયું. ચારિત્ર નું શું શું થઈ શકે? કાં તો ચારિત્ર નો ઉપશમ થઈ શકે તો ઔક્ષમિક ચારિત્ર થાય, કાં ચારિત્ર ગુણ નો ક્ષય થઈ જાય, અરે સોરી મૌનીય કર્મ નો ક્ષય થઈ જાય તો ચારિત્ર નો ક્ષાયિક ભાવ પ્રગટ થાય. પણ ચારિત્ર મૌનીય કર્મમાં ક્ષયોક્ષમ ભાવ થાય તો દેર આર ટુ પોસિબિલિટી. એક તો પાંચમા ગુણસ્થાન માં જાય અને ત્યાં અનંતાનુગતિ અપ્રત્યાખ્યાનાવરણ સર્વગ્રાહી તરીકે એનો ઉદયાભાવી ક્ષય છે, અને પ્રત્યાખ્યાનાવરણ અને સંજોલનનો ઉદય ચાલુ છે. ત્યાં પ્રત્યાખ્યાનાવરણ ફક્ત સર્વગ્રાહી જ છે તો પણ ઉપચારથી એને પણ ક્ષયોક્ષમ ભાવ કીધો છે. અને સાતો છઠ્ઠા સાતમા ગુણસ્થાને હોય જ્યાં ફક્ત સંજોલનનો ઉદય છે અને બાકીના ત્રણનો ત્યારે સર્વ ઉદયાભાવી છે. બરાબર છે ને? આને દેશ ચારિત્ર કીધું, આને સકલ ચારિત્ર કીધું. સકલ ચારિત્ર કહો તો એ પણ ક્ષયોક્ષમ ભાવ જ છે. એ સકલ ચારિત્ર અને ક્ષયોક્ષમ ચારિત્ર એક જ છે. આપણે વાત કરતા હતા શ્રદ્ધાની, શ્રદ્ધામાં એટલે કે મૌનીય દર્શન મૌનીય કર્મમાં જયારે ક્ષયોક્ષમ ભાવ થાય તો સૌથી પહેલા એમાં ઉપશમ ભાવ થાય છે. કેમ કે આ બધા ફક્ત સર્વગાતી જ છે. એમાં ઉપશમ ભાવ જયારે થાય ત્યારે અહીંયા નવી એવી જે તૈયાર થાય છે નીચે નીકળવા. આને નિત્યાત્વ સમ્યક નિત્યાત્વ સમ્યક પ્રકૃતિ ઓછા ઓછા અનુભવ તરફ નિત્યાત્વ સમ્યક નિત્યાત્વ સમ્યક પ્રકૃતિ. તો હવે જયારે ચારિત્ર મૌનીય કર્મમાં સમ્યક પ્રકૃતિનો ઉદય છે અને બાકીના દેહને સદ ઉદયા સોરી સૂર્ય સદવસર છે ને ઉદયાભાવી છે કે આ બંનેનો ઉદય નથી થતો. વર્તમાન જે નીચે છે એમાં આ બધા કર્મ છે પણ એ આના રૂપે કન્વર્ટ થઈને ઉદયમાં આવે છે ત્યારે ચારિત્ર મૌનીય કર્મમાં ક્ષયોક્ષમ ભાવ થાય છે. સોરી દર્શન મૌનીય કર્મમાં ક્ષયોક્ષમ ભાવ થાય છે તો ત્યારે એને ક્ષયોક્ષમિક સમ્યક્ત્વ કહેવામાં આવે છે. સમ્યક્ત્વ ત્રણ પ્રકાર સાંભળ્યા છે ને? ઔક્ષમિક સમ્યક્ત્વ, ક્ષયોક્ષમિક સમ્યક્ત્વ અને ક્ષાયિક સમ્યક્ત્વ. તો એમાંથી આ ક્ષયોક્ષમિક સમ્યક્ત્વ એ ક્ષયોક્ષમિક ભાવ છે. ખ્યાલ આવે છે કે નહીં? જો ક્ષયોક્ષમિક સમ્યક્ત્વ એ પહેલો ભેદ અને પછી ચારિત્રમાં બે ભેદ હમણાં જે વાત કરી એ પ્રમાણે પાંચમું ગુણસ્થાન અને છઠ્ઠું પાંચમું ગુણસ્થાન. આપણે એને શું ચર્ચા કરીએ છીએ? કે જીવના સાર્વક્ષણિક ભાવના કેટલા ભેદ છે, તો જો જ્ઞાનની પર્યાયમાં 7 ભેદ છે, દર્શનની પર્યાયમાં 3 ભેદ, શ્રદ્ધાની પર્યાયમાં 1 ભેદ, સાર્વક્ષણિક 40 શ્રદ્ધા અથવા સાર્વક્ષણિક સમ્યક, ચારિત્રની પર્યાયમાં 2 ભેદ, ભેદ ચારિત્ર અથવા કતલ ચારિત્ર, એ ભેદ સાર્વક્ષણિક ભાવ. અને છેલ્લું અંતરા, અંતરા એટલે વીર્ય મુક્તિની પર્યાય. તો વીર્યની કેટલી પર્યાય છે? 5. દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય. જેવી રીતના દાનના 4 પ્રકાર છે, આહાર દાન, ઔષધ દાન, જ્ઞાન દાન અને અભિદાન. સમજો, આપણે કોઈને જ્ઞાન દાન આપવું હોય, જ્ઞાન દાન આપવામાં પણ જ્ઞાનની શક્તિ, જ્ઞાનની શક્તિ જેમ ઓછી વધારે થાય છે, એવી રીતના દાન આપવાની શક્તિ પણ ઓછી વધારે થાય છે. ક્યારેક આપણી ઈચ્છા હોય કે આપણે કોઈને શીખાડીએ બહુ, પણ ન થઈ શકે. અને ક્યારેક આપણી ઈચ્છા ન હોય તો પણ એ પ્રકારની વાણી નીકળે ને એકદમ સરસ, એ જાતનું દાન જીવના ભાવ જે જાતના હોય એ પ્રમાણે કાર્ય થાય. એમાં જે અહીંયા જ દાન, આજે દાન છે, દાન લાભ ભોગ ઉપભોગ છે, જીવની પર્યાયમાં એ જાતના ભાવો, તો એની પણ શક્તિ ઓછી વધારે થવી, એને સાર્વક્ષણિક ભાવ કહેવામાં આવે છે. બીજા ગુણના જે 5 પ્રકાર કીધા, એ 5એ 5માં સાર્વક્ષણિક ભાવ થાય છે. આ 5એ 5, અહીંયા 3, અહીંયા 3 અને અહીંયા 7, 7 3 10, 3 13 અને 5 18. જો આપણે ઘાતી કર્મના ભેદ પ્રભેદ તરીકે જોઈએ તો એ સાર્વક્ષણિક ભાવના 18 ભેદ સમજવા બહુ ઈઝી થઈ જાય. અને એટલા ક્લાસિફાય કરીને સમજીએ તો ફરી બીજો, આપણે પહેલા જોયું ઔક્ષમિક ભાવ. ઔક્ષમિક ભાવ કેવા થાય છે? કે ફક્ત મૌનીય કર્મમાં. કયા મૌનીય કર્મમાં? તો મોહનીય એટલે દર્શન મોહનીયમાં, તો શ્રદ્ધાનો ઔક્ષમિક સમ્યક્ત્વ ભાવ પ્રબળ થાય. અને ચારિત્ર મોહનીયમાં થાય તો ઔક્ષમિક ચારિત્ર પ્રગટ થાય. બરાબર, એ એક થયું. શાહી ભાવ કેમાં પ્રગટ થાય છે? શાહી ભાવ કેમાં પ્રગટ થાય? કે આપણે ખાતી કર્મમાં જોયું ને, જ્ઞાનાવરણનો શાહી ભાવ પ્રગટ થાય તો કેવળ જ્ઞાન થાય, દક્ષિણાવરણનો શાહી ભાવ પ્રગટ થાય તો કેવળ દર્શન થાય. પછી મોહનીયનો શાહી ભાવ પ્રગટ થાય તો શાહી સુખ અથવા શાહી સમ્યક્ત્વ અને શાહી ચારિત્ર. અને અંતરાયના પ્રગટ થાય તો શાહી દાન લાભ ભોગ ઉપભોગી, એટલે આ 5 6 7 8 9 ખ્યાલ આવે છે. અંતરાયના કર્મ લખ્યો, હા, પછી આ તો દાનાવરણ, લાભાવરણ, ભોગાવરણ, ઉપભોગાવરણ, ક્રિયાવરણ, એવી રીતના સમજવું. હા, દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય, ક્રિયાંતરાય, એ અંતરાય કર્મના 5 પ્રકાર. એ કર્મનો જયારે ક્ષય થાય તો સામે જીવના શાહી ભાવ પ્રગટ થાય. આ ખ્યાલ આવે? તો જો એ રીતે આપણે અહીંયા શાહીક્ષમિક ભાવના ભેદ પ્રભેદ જોયા. જો આપણે બુક માંથી ક્વેશ્ચન 183 જરા વાંચી લઈએ. શાહીક્ષમિક ભાવના કેટલા ભેદ છે? તો તેના 18 ભેદ છે. પહેલું સમ્યક્ત્વ, સમ્યક્ત્વ એટલે અહીંયા શ્રદ્ધા. બરાબર. બીજું ચારિત્ર, ચારિત્ર એટલે અહીંયા 77મા ગુણસ્થાનની વાત કરી, 5માની વાત પછી આવશે નીચે. પછી ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન, પાછું અહીંયા આવી દેહ કે સંયમ, આ 5મી ગુણસ્થાન. બરાબર, એટલે અત્યાર સુધી ચારિત્ર અને દર્શન ગુણ પતિ ગયા. એના પછી મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, અવધિ જ્ઞાન, મનપર્યાય, કેવળ જ્ઞાન, સોરી કેવળ નહીં, મતિ, શુદ્ધ, અવધિ, મનપર્યાય, પછી કુમતિ, કુશ્રુત, કુ, એટલે જ્ઞાન ગુણ થઈ ગયો. અને ભાઈ દાન, લાભ, ભોગ, ઉપભોગ, વીર્ય, એમ કરીને આ વીર્ય ગુણ અથવા અંતરાય કર્મની વાત. ખ્યાલ આવે 18 ભેદ કેવી રીતના ગણ્યા? બધાને ખ્યાલ આવ્યું આ 18 ભેદ કેવી રીતના ગણ્યા? જો આ સાયોક્ષમિક ભાવના 18 ભેદ થયા. હવે આપણે આગળ વધીએ. જો હવે અવધૈ ભાવના 21 ભેદ.
औदयिक भाव शू है? अरे हाँ, औदयिक भाव शू है? जयरे कर्म नो उदय थी रो हो त्यारे सामने जीवना जे भाव थी रहा है तेने औदयिक भाव कहमें। जो फरी पांच भाव की चर्चा चले पहलू जो औपशमिक भाव, तो कर्म में जय उपम थाय तेरे अँ जीवना जे भाव थाय औपशमिक भाव, कर्म नो क्षय थी गये हो तो अँ जीवना जे भाव थे क्षायिक भाव, बराबर। औपशमिक भाव और क्षायिक भाव ए बे भाव वक्त कर्म नो वर्तमान समय में उदय नहीं, का तो दबा भी रहेगा का तो नाश कर रहेगा। तो जय कर्म नो उदय नहीं तो सामने जीवना भाव शुद्ध भाव है, ख्याल आ गया कि नहीं? औपशमिक भाव ने क्षायिक भाव ए देव जीवना शुद्ध भाव है। पची क्षायोक्षमिक भाव एम कर्म नो क्षयोक्षम थे तो सामने देश जाति कर्म नो उदय है ना, तो जीवना जेवा भाव थे तेने क्षायोक्षमिक भाव कहेवामां आवे। अने हवे चोथुं औदयिक भाव एटले कर्म नो उदय चाले छे तो जीवना भाव थाय छे एने औदयिक भाव कहेवाय। क्षायोक्षमिक भाव अने औदयिक भाव वखते कर्म नो उदय चालु छे तो नेचरली जीवना भाव केवा हशे? केवा हशे? जेवा शुद्ध अयंतिक भगवान ना भाव छे एवा नथी। आ संसारी जीवो ना अशुद्ध भावो क्षायोक्षमिक ने औदयिक भावना चाले छे, बराबर। हवे एमां अमुक जे जेवी रीतना औदयिक भाव छे तो अरियंत भगवान ने पण छे, अरे अरियंत भगवान ने पण छे, सहयोगी अयोगी के एनी वात हमारा नहीं करता। जो तो अपने थोड़ा भाव पक्ष पण लईए ने, आज मेजोरिटी जीवो छे ने औदयिक भाव ने कारण दुखी छे। आपणे शुं जोईए के सामे वाळो व्यक्ति छे एने केम आवा भाव थई गया? जेवी रीतना समझो कोई टेररिस्ट है तो एने कोई ने मारवाना भाव था, केम थया? ए पण तो भगवान आत्मा छे के नहीं? गुरुदेव की भाषा में कही ए पण स्वभाव थी तो भगवान छे ने, पर्याय में भूलेला छे। तो पर्याय में वर्तमान पर्याय में एने ए जातना मोहनीय कर्म नो उदय आयो, कषाय कर्म नो उदय आयो तो सामे ए जातना औदयिक भाव थया। हवे जो जीव ने ए एक समय नी पर्याय थी जो ये, तो एना दोष ज देखाय छे, एना दोष ज देखाय छे। पण जो एने स्वभाव थी जो ये त्राणे काळ नी पर्याय थी जो ये तो कई कर्म नो हमेशा उदय एवो ने एवो रहेतो नथी। तो स्वभाव थी जो ये तो स्वभाव थी तो शुद्ध द्रव्य ज छे, परमात्मा ज छे। केम के दरेक जीव स्वभाव थी कर्म ना उदय थी रहित એવું શુદ્ધ જીવ જ છે। આપણી નજર ક્યાં જાય છે? એક સમયની પર્યાય સમજો, આપણા ઘરમાં જ આપણે જે ચાર પાંચ લોકો રહેતા હોય, હવે કોઈક આમ કોઈક કારણસર આપણે અમુક મૂડમાં ના હોય કે કઈક હોય ને ક્યારેક, તો કોઈ આંબુસેથી કઈ કહી જઈએ અથવા તો બહુ ઓવર પ્રેમથી કહી અને સામે વાળાને એમ પણ થઈ જાય કે ભાઈ હવે જરા, તો એ શું છે? એક સમયનો ઔદયિક ભાવ, બાકી એઝ અ પર્સન એઝ અ નેચર સામે વાળો પર્સન કઈ ખરાબ તો નથી ને, તમારું સારું જ ઈચ્છે છે કે ચલો બે ભાઈઓ હોય એમાં પ્રોપર્ટી ને કારણે માતાકુટ થાય, તો માતાકુટ થાય તો ઓબ્વિયસલી ઓલા એમ કહે ને કે ભાવો બગડી જાય। હવે સ્વભાવથી તો એ કઈ આપણું ગુરુ ઈચ્છતા નથી ને, પણ એમને પણ પોતાનો સ્વાર્થ લોભ છે, આપણને પણ પોતાનો સ્વાર્થ લોભ છે, એટલે આપણે મૂકી શકતા નથી, એ પણ મૂકી શકતા નથી। તો એક સમયમાં એ જે આપણે એ જે ભાવ થયા પરિગ્રહના લોભના કશાય ભાવ થયા એને કારણે બે વચ્ચે ઝઘડો થાય છે। બાકી ઇવન ત્રિકાળ સ્વભાવને જવા દો, પણ ઓવરઓલ આખા મનુષ્ય ગુણમાં પણ જોઈએ તો ક્યારે દેવ ભાઈ વચ્ચે એક પોઈન્ટને છોડીને બીજા કોઈ ઝઘડા માતાપુર થાય છે? બીજા કોઈ નથી થતા, આપણે બહુ સુખેથી રહ્યા, આપણે બહુ પ્રેમથી રહ્યા, નાનપણમાં સાથે રમ્યા, આમ કર્યું તેમ કર્યું, ખ્યાલ આવે છે કે? તો હંમેશા જયારે દીર્ઘ દ્રષ્ટિ રાખીએ, મોટી દ્રષ્ટિ રાખીએ, તો બધા કશાય ભાવ દૂર થઈ જાય. અને જે એક પોઈન્ટ ને પકડી રાખીએ તો હંમેશા જીવ દુઃખી થાય છે. દુઃખ શેનું છે? દુઃખ શેનું છે? દુઃખ સ્વભાવનું નથી, સામેવાળા પર્સન નું પણ નથી, દુઃખી એક ભાવનું છે, એક સમયની પર્યાય છે. ખ્યાલ આવે છે કે નહીં? એટલે મેજોરિટી જીવો દુઃખી તેને કારણે છે, ઔદૈહિક ભાવને કારણે દુઃખી. ખ્યાલ આવ્યો કે નહીં? જો આપણે જો એમ નજર રાખીએ કે ભાઈ એ સામેવાળો પણ ભગવાન સ્વરૂપ છે, એટલે એની પણ ભગવાન થવાની લાયકાત છે, હશે એક સમયમાં દોષ થઈ ગયો, ઠીક છે, ભૂલી જાય, ભૂલી જાય, તો ક્યારે આપણને મન દુઃખ થાય જ નહીં. આપણે એવું કહીએ ને કે શું આર્ટ ઓફ લિવિંગ, આર્ટ ઓફ લિવિંગ ચાલે ને બહાર બધે, જો આ ઔદૈહિક ભાવ સમજે તો આર્ટ ઓફ લિવિંગ ઓટોમેટિક થઈ જાય. કે સામેવાળાને આપણે ગઈકાલે જ હમણાં બે દિવસ પહેલા ગયો ને ઉત્તમ ક્ષમા કરવો, ગઈકાલે જ ગયો ને, હવે માર્ગ ગઈકાલે ઉત્તમ ક્ષમા. ઉત્તમ ક્ષમા તો મુનિરાજના ધર્મ છે, કેમ કે જ્યારે પોતાના આત્માના અનુભવમાં ડૂબેલા છે તો એમને ક્રોધ ભાવ થતો જ નથી, અને ક્રોધ થતો નથી તો એમને ઉત્તમ ક્ષમા છે એમ કહેવાય છે. એ ઉત્તમ ક્ષમા ઉચ્ચારથી કહેવાય છે, બાકી ખરેખર તો નિશ્ચયથી પોતાના આત્મામાં ડૂબેલા છે એ જ ખરેખર ધર્મ છે. અને આપણે શું કરીએ કે ભાઈ કોઈના પણ ગુસ્સો આવી ગયો ને, ચલો માફ કરજો, માફ કરજો, નિશ્ચાની દુકડે, પછી શું કહે છે ઉત્તમ ક્ષમા? અરે આપણી કઈ ઉત્તમ ક્ષમા નથી, કેમ કે ગુસ્સો કર્યા પછી કોઈની ક્ષમા શું માંગવાની, પહેલા જ ગુસ્સો નો આવવો જોઈતો હતો. ખ્યાલ આવે છે કે નહીં? પણ એની આપણે એ ઔદૈહિક ભાવને જો ભૂલી જઈએ તો ઓટોમેટિકલી એકબીજાની ક્ષમા થઈ જાય છે. જો એ ઔદૈહિક ભાવના આપણે 21 ભેદ જોવાના છે. જો આ ભેદો થોડાક આમ ઇન્ટ્રિકેટ છે તો એને આપણે જોઈએ. અહીંયા ભેદ લખી નાખે જે આઠ કર્મ છે, એ આઠ કર્મ માંથી ઉદય કોનો કોનો આવે છે? કોનો કોનો આવે છે? આઠે આઠ નો બધાનો જ ઉદય આવે છે ને? અને ક્યારે આવે છે ઉદય? હર સમયે બધાનો ઉદય ચાલુ છે, હર સમયે બધાનો ઉદય ચાલુ છે. એટલે ઔદૈહિક ભાવ કયા કર્મમાં આવે? બધા જ કર્મોમાં આવે છે ને ઔદૈહિક ભાવ. એટલે ઔદૈહિક ભાવ જીવનો ભાવ છે, કર્મમાં આવે એટલે આઠે આઠ કર્મ સંબંધી જીવના જે ભાવો થાય છે તો એને ઔદૈહિક ભાવ કહેવાય છે, બરાબર. હવે અહીંયા જે 21 ભેદ કીધા છે એ તો મુખ્ય મુખ્ય ભેદ કીધા છે, બાકી કર્મ કેટલા પ્રકારના છે? 147 તો ઉત્તર પ્રકૃતિ છે ને, મૂળ પ્રકૃતિ 8, 147 ઉત્તર પ્રકૃતિ. અને એના પણ હજી તમે સૂક્ષ્મમાં જાઓ તો કેટલા બધા ભેદ. તો સામે જે જીવના ભેદો છે, આ જીવના ભાવોના પ્રકાર છે, પર્યાયમાં એ પણ અસંખ્યાત પ્રકારના છે. એટલે પર્યાયમાં અસંખ્યાત પ્રકારના છે. તો ખરેખર ઔદૈહિક ભાવના પ્રકાર કેટલા? અસંખ્યાત પ્રકાર. ખ્યાલ આવે છે કે નહીં? પણ અહીંયા તો મુખ્ય મુખ્ય 21 ભેદ કીધા છે. તો કેવી રીતના કીધા? જો આપણે જોઈએ આ ચાર કીધા ઘાતી કર્મ, બરાબર. હવે સામે અઘાતી કર્મ લઈ લો, ખાલી લખવા માટે આપણે લઈએ, બાકી બધાના બે અહીંયા લીધા નથી. એક શબ્દમાં અસિદ્ધત્વનો બધા લઈ લીધા, ખ્યાલ આવે. પણ આપણે તો લઈ લઈએ સાથે કયા છે? વેદનીય, આયુ, નામ અને ગોળ. હવે ઔદૈહિક ભાવના પ્રકાર, એક ક્વેશ્ચન, એક બુક પૂછે ને મુજબ, જો ચાર ગતિ, ચાર પ્રકારની ગતિ, ગતિના ચાર ગતિ, કઈ રીતે ચાર પ્રકારની ગતિ? મનુષ્ય ગતિ, સિરિયસ ગતિ, દેવ ગતિ, નરક ગતિ, બરાબર. હવે એ ચાર ગતિ એ નામના નામકર્મ પણ છે
અને આયુમાં પણ મનુષ્ય આયુ, દિવ્ય આયુ, દેવ આયુ અને નરક આયુ, બરાબર. હવે આ ઔદૈહિક ભાવ તરીકે લીધા છે, એટલે કર્મની વાત નથી, આ જીવના ભાવો રૂપ છે. ખ્યાલ આવે? ચાર ગતિરૂપ જીવના ભાવો. વર્તમાનમાં આપણે મનુષ્ય છે તો મનુષ્યની જેમ બિહેવ કરીએ છીએ ને, આપણે જો સિજન થઈ જાય, નરક નારકી થઈ જાય, નારકીની જેમ બિહેવ કરીએ, તો જીવના જે પણ જાતના ભાવો છે એ ગતિરૂપ બિહેવ કરવાના, એને ચાર ગતિરૂપ ઔદૈહિક ભાવ કહેવાય છે. ખ્યાલ આવે? પછી શું છે? ચાર કષાય. કષાય ક્રોધમાન માયેલો એમાં ચારિત્ર પૂર્વ આવી ગયું, પછી નવ કષાય પણ એમાં ગણી ગયેલો, એક ફિગર રૂપે ચાર ગતિ, ચાર કષાય. પછી છે ત્રણ લિંગ. આનાથી મોટા નહીં થાય. ત્રણ લિંગ જે નવ કષાય છે એમાં સ્ત્રીલિંગ, પુરુષલિંગ, નપુંસક લિંગ. સ્ત્રીભેદ, પુરુષભેદ, નપુંસક ભેદ આવે ને, એ ત્રણ લિંગ. પછી શું છે? નિત્યા દર્શન. આ નિત્યા દર્શન શ્રદ્ધામૂળ, બરાબર. નિત્યા દર્શન એક મારે ઉપર લખવું પડશે. અજ્ઞાન, અજ્ઞાનનો એક. હવે જો અજ્ઞાન કીધું એટલે એમાં જ્ઞાન ગુણ પણ લઈ લેવું અને દર્શન ગુણ પણ લઈ લેવું, કેમ કે દેવમાં ઔદૈહિક ભાવ થશે ને. પણ હવે આને જુદો કીધો નથી, અને સમજી લેવું, બરાબર. તો નિત્યા દર્શન, અજ્ઞાન, પછી અસંયમ. અસંયમનો એક, જયારે જીવ નિત્યા દ્રષ્ટિ છે તો નિત્યા દ્રષ્ટિ સાથે ચારિત્ર ગુણની પણ નિત્યા પર્યાય ચાલુ છે, નિત્યા ચારિત્ર, પણ એ જ અસંયમ. ખ્યાલ આવે કે નહીં? અશિષ્ટત્વ. અસિદ્ધત્વ એટલે શું? કે અર્યન ભગવાન, એમને ચાર જ્ઞાતિ કર્મનો તો નાશ થયો છે, પણ ચારે અજ્ઞાતિ કર્મ હજી બાકી છે. તો ચાર અજ્ઞાતિ કર્મનો એમને ઉદય ચાલુ છે કે એમની પણ હજી આયુ બાકી છે ને? શ્રીમંદર ભગવાનની આયુ બાકી છે, તો હજી મનુષ્ય રૂપે ત્યાં બિરાજમાન છે, વિદેશ રૂપે. એમને પણ સાતા વેદનીયનો ઉદય છે ને, સમોસરણાની વિભૂતિ ચાલુ છે. સોરી, એ તો નામ કર્મમાં આવશે. સમોસરણ આદિ વિભૂતિ ચાલુ છે એમની બધી, એમને દિવ્ય ગણી આવ્યું છે, એમનું પણ ઉચ્ચ ગોત્ર છે. તો આ ચાર અજ્ઞાતિ કર્મનો ઉદય છે, અર્યન ભગવાન એ પણ છે. તો એ ચારે એ ઉદય જે છે, એ ઉદયની સામે અર્યન ભગવાનમાં પણ જે પણ કઈ ઔપચારિક ભાવો છે, જે સિદ્ધ નથી એમ, હજી અર્યન ભગવાન સિદ્ધ નથી થયા એ જાતનો જે ઔપચારિક ભાવ છે એને અસિદ્ધત્વ કહેવાય. એમાં ઔદૈહિક ભાવ છે, કેમ કે અહીંયા ચારે કર્મનો ઉદય ચાલુ. ચાલો. અને છ દેશિયા, દેશિયાના છ. આ દેશિયા શું છે? કષાયથી અનુરંજિત જીવના યોગના પરિણામ, એને દેશિયા કહેવાય છે. કષાયથી અનુરંજિત, કષાયથી અનુરંજિત એટલે શું? કે જયારે જીવ જીવના યોગ, યોગ એટલે છે આત્મપ્રદેશના કંપનરૂપ પરિણામ થાય છે, તો સામે કર્મનો આવવું થાય છે, પ્રકૃતિને પ્રદેશનું આવવું થાય છે, એમાં જયારે જીવના કષાય ભાવ પણ મળે છે તો એમાં સ્થિતિના અનુભાગ પણ બની જાય છે. એટલે જીવના સંસાર અવસ્થામાં જયારે પણ એક શુભ ભાવ કે અશુભ ભાવરૂપ પરિણામ થાય છે તો એને દેશિયા કહેવાય છે. એ દેશિયાના છ પ્રકાર કે આપણે નાટકનું બધું કર્યું ને, ખ્યાલ આવે? કૃષ્ણગીરિ કાપોત્તિ પદ્મ શુક્લ, એ છ પ્રકારની દેશિયા. જો કેટલા છે? 6, 7, 8, 9, 9 ને 8, 17, 3, 20 ને 21. ગતિ ચાર, ગતિ ચાર કષાય, ત્રણ લિંગ, એક નિત્યાદર્શન, એક અજ્ઞાન, એક અસંયમ, અસિદ્ધત્વ અને છ દેશિયા. આ પ્રકારના ઔદૈહિક ભાવના 21 ભેદ કીધા છે. ફરીથી આ 21 તો મુખ્ય મુખ્ય કીધા છે, બાકી હજી ડિટેલમાં જઈએ તો હજી ઘણા કરી શકાય એમ છે. જો આપણે જોઈ લઈએ એક વાર, જ જો 184
ઔદૈક ભાવના કેટલા ભેદ તો ઔદૈક ભાવના 21 ભેદ છે ચાર ગતિ ચાર કષાય ત્રણ લિંગ એક મિથ્યા દર્શન અજ્ઞાન અસંયમ અસિદ્ધત્વ જો યાદ રાખવા બહુ સિમ્પલ છે ચાર તો એક એક વાળા છે મિથ્યા દર્શન અજ્ઞાન અસંયમ અસિદ્ધત્વ તો એ ચાર ગતિ ચાર કષાય એ ચાર ચાર વાળા છે ત્રણ લિંગ અને છ લેશર પછી બે યાદ રાખવા પડે એટલે 21 ભેદ યાદ રાખવા બહુ ઈઝી છે ચાલો આ ઔદૈક ભાવના 21 ભેદ છે જો લેશિયાને પણ આપણે વાંચી લઈએ કષાયના ઉદયથી અનુરંજિત યોગોની પ્રવૃત્તિને ભાવ લેશિયા કહે છે અને શરીરના પિત પદ્માદિ વર્ણોને દ્રવ્ય લેશિયા કહે છે મુખ્ય તો ભાવ લેશિયા જે છે શરીરના વર્ણ એ તો ઉપચારથી ખાલી કીધું છે બાકી મુખ્ય રીતે હવે જો નારકીનું શરીર હોય ને એકદમ બ્લેક ડાર્ક શરીર હોય ને તો એ રીતે એને દ્રવ્ય લેશિયા કૃષ્ણ લેશિયા કીધું છે અને ઉપર જઈએ સ્વર્ગોમાં તો એકદમ રૂપાળ અને સરસ શરીરો એવા હોય તો એને કૃષ્ણ લેશિયા સોરી શુક્લ લેશિયા કીધું છે પણ મુખ્ય રીતે જીવના જે ભાવ છે તો યોગ એટલે કે આત્મપ્રદેશોના કંપનરૂપ પરિણામમાં જયારે કષાય ભળે એટલે કષાયથી અનુરંજિત યોગોની પ્રવૃત્તિ આજે મન વચન કાયના યોગ કહેવાય ને કે સમજો મને મનથી કઈક વિચાર થયા શરીરથી ગમન કરવાના વિચાર થયા શરીરથી ગમન કરવું એ લેશિયા નથી અરે એ યોગ નથી શરીરથી ગમન કરવાનો વિચાર થયો મોઢેથી બોલવાના ભાવ થયા એ જીવના ભાવો મન વચન કાયારૂપ જીવના ભાવો એને યોગ કહેવાય છે અને એની સાથે કશાય ભળવું કે હવે વિચાર જે થયા મને જે વિચાર થયા તો એ વિચારમાં પાછા રાગ દ્વેષના ભાવ ભળ્યા કે જો હું ગાઉં છું તો કેટલું સરસ ગાઉં છું કે હું ગાઉં છું તો કેટલું ખરાબ ગાઉં છું દેવજાતનો પરિણામ અથવા તો અહીંયાથી હું ગમન કરું તો હમણાં અહીંયાથી ત્યાં હું પહોંચી જઈશ હું કેટલો ફાસ્ટ વોક કરીને જાઉં છું ખ્યાલ આવે છે કે નહીં તો આ વોક કરવાના પરિણામ તો થયા પણ સાથે એમાં રાગ ભાવ ને મિથ્યાત્વ ભાવ ભળ્યો કે જો હું આમ કરું છું જો હું આમ કરું આને લેશિયા કહેવાય છે ખ્યાલ આવે હજી આના સૂક્ષ્મતામાં જાઓ તો એમાં લેશિયામાંથી ઘણો માલ નીકળે એવું છે એકચ્યુઅલી કે દેવગતિના જીવોને ત્રણ પેલું શુક્લ લેશિયા આદિ ત્રણ શુભ લેશિયાઓ કીધી છે અને નરક ગતિના જીવોને ત્રણ અશુભ લેશિયા કીધી તો એમના પરિણામ કેવા હશે આજી તમે એમાં વિચાર કરો તો ઘણું એમાંથી સમજવા મળે ચલો એ લેશિયા થઈ આ છેલ્લું પારિણામિક ભાવના ત્રણ ભેદ છે જીવત્વ ભવ્યત્વ અને અભવ્યત્વ એ ત્રણ ભેદોની ચર્ચા આપણે હજી ડિટેલમાં કરશું એમાંથી પણ ઘણું સમજવા લાયક છે એનું નેક્સ્ટ ટાઈમ આપણે જોઈશું ટાઈમ પૂરો થયો જીવવાની સ્થિતિ જોઈએ હે જીનવાણી ભારતી તોહી જપો દિન રે જો તેરી શરણા ગ્રહે તો કાવે સુખ છે જા વાણી કે જ્ઞાન તે સુજે લો કાલો સો વાણી મસ્તક નમો સદા દે તુંડો બોલો જીનવાણી માતનો જય હો